પ્રાર્થના કરાવશો ને?
હા, મને કહો છો અનુજા?
હા, હું તમને કહું છું નેન્સીબેન.
હા, પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. આજનો આખો દિવસ તમારી કૃપામાં તમે અમને સંભાળી બચાવી રાખ્યા. માંગ્યા અને કલ્પ્યા અગાઉ અમારી ગરજો પૂરી પાડી તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. વેધર પ્રભુજી બદલાતું રહે છે, ગરમ ઠંડુ થાય છે, પણ એ સર્વમાં પ્રભુ તમે અમારી સાથે રહો છો, રક્ષણ કરો છો. અમારું બહાર જેવું ઘરે પાછા આવવું સર્વમ પ્રભુ સહાય કરે છે. અમારા વાલાઓ જેઓ જોબ પર જાય છે તેઓને તમે સંભાળો છો, સલાવો છો, આભાર માનીએ છીએ. પ્રભુજી અત્યારે તમારી સ્તુતિ કરવા માટે એકઠા મળ્યા છે ત્યારે પ્રભુ આત્માથી અને સત્યતાથી તમારું ભજન કરવા માટે અમારી સહાય કરો, મદદ કરો. ગાનાર તમામ ભાઈ બહેનોને પ્રભુજી તમે આશીર્વાદ આપો, તેઓના ગળાને સ્પર્શ કરો અને પ્રભુજી તેઓ ગાય અને મેં સાંભળનારા તેમની સાથે તમારી સ્તુતિ કરી એવું થવા દો. બાઇબલ વાંચન કરનાર કુટુંબને પણ આશીર્વાદ આપો, સ્પષ્ટતાથી વાંચવા માટે સહાય કરજો. લુધિયાબેનને તમારી કૃપામાં નિભાવી રાખજો. લીડ કરવા માટે પ્રભુ તમે પુષ્કળ સહાય કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી ફોન લાઈનને તમારા હાથમાં મૂકીએ છે, કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં એવું તમે થવા દેજો તેવી પ્રાર્થના કરીએ છીએ. મનીષ કુટુંબને આશીર્વાદ આપો, તેઓની ગરજો પૂરી પાડો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે તમારા હાથમાં સોંપાય છે, ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
થેન્ક યુ નેન્સીબેન, થેન્ક યુ. બહુ સુંદર પ્રાર્થના કરાય.
યુ આર વેલકમ.
સર્વ સત્તાધારી ઈશ્વર, યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. તેના જમણા હાથે તથા તેના પવિત્ર ભુજે પોતાને સારું વિજય મેળવ્યો છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું છે, તેણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. તેણે પોતાની કૃપા તથા વિશ્વાસુ પણ ઇસરાયલના લોકોને માટે સંભાળ્યા છે. પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા દેવનું તારણ જોયું છે. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હા સ્તોત્ર ગાઓ, વીણા સહિત, વીણા તથા ગાયન સહિત યહોવાના સ્તોત્ર ગાઓ. તુરાઈ તથા રણશિંગડાના અવાજથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો. પ્રભુ તેમના વચનને આશીર્વાદ આપે. હવે આપણે આજે જે ભાઈ બહેનોના ગીતો ગાવાના છે તેઓના હું નામ જણાવું છું. ખાસ કરીને ખુશાલભાઈ તો છે નહીં, ઈમુભાઈ, રવિનાબેન, જોઈસબેન, બકીબેન, મહેન્દ્રભાઈ, નિક્સનભાઈ અને દિવ્યાબેન. તો ઈમુભાઈ હોય તો ઈમુભાઈ. હા હલો, સંભળાતું નથી? બિલકુલ નહીં, મારું તો સંભળાય. ઈમુભાઈ છો? અથવા જોઈસબેન, બક્કીબેન છો? મહેન્દ્રભાઈ કોઈ છે નહીં. નિક્સનભાઈ, કદાચ મારો ફોનનો પ્રોબ્લેમ છે.
ના, તમારો અવાજ બરાબર સંભળાય છે લુધિયાબેન.
સંભળાય છે ને? ઓકે,
કોઈ પ્રોબ્લેમ નથી,
કોઈ નથી નહીં ને. મહેન્દ્રભાઈ કદાચ બહુ અર્લી લાગે છે, કોઈ આજે આવ્યું લાગતું નથી. દિવ્યાબેન કોઈ છે નહીં. દિવ્યાબેન હા બોલો. હા બોલો.
મારો ફોન કટ થઈ ગયો એટલે સોરી ફોર
ધેટ. અચ્છા બરાબર, કોઈ હજી આવ્યું લાગતું નહીં લાઈન પર. હિમુભાઈ, જોઈસબેન, મહેન્દ્રભાઈ, નિક્સનભાઈ, દિવ્યાબેન, કોઈ આવ્યું લાગતું નથી. સારું, તો પછી આપણે શું કરીશું?
ઓપન કરી દો ને, જેને ગાવું હોય એ ગાઈશું.
ઓકે સારું, કોઈ હજી આવ્યું નથી, કોઈને ગીત ગાવાની ઈચ્છા ખરી તો ગીત ગાવામાં દોરશો પ્લીઝ.
એક જ મિનિટ આપજો, હું ગાઉં છું.
અચ્છા ચાલ, પછી કોઈ નહીં આવે તો હું ગઈ છું. નેન્સીબેન એક
આપણે
હિન્દી ગીત છે ઉર્દુ, તેરી હુજુરી કા બાદલ જોર સે બદલે બરસે, તેરી લહુ સે ખુદાવન હરેક દિલ ભી ધુલે.
Thank you.
લુધિયાણા સંભળાય છે ને બરાબર, ઢોલક વગાડતો તારે પણ આવી કમ્પ્લેન થઈ, મેં પછી બંધ કરી દીધો ઢોલક વગાડો, કે આપડે ડબ્બા વગાડતા હોય એવું લાગે કે છે, એટલે પછી બંધ કરી દીધું પછી. એટલે હવે આ હાર્મોનિયમ પછી આ પ્રોબ્લેમ, મને હાર્મોનિયમ વગર ગાવાની પછી બહુ મજા નહીં આવતી એવું થાય છે, એટલે મારો હાર્મોનિયમ
લાગે
છે. તમે ગાઓ, તમે આમેન. પ્રીત લોર્ડ.
થેન્ક યુ યુમુભાઈ, બહુ સુંદર ગીત, હાર્મોનિયમ સાથે એટલું સરસ લાગતું હતું કે બસ નહીં, બહુ સરસ સુંદર ગીત. માટે તમારો આભાર, પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ કે આટલું સુંદર ગીત ગાઈને આપણે સંભળાવ્યું માટે.
થેન્ક યુ.
જોઈસબેન, બકીબેન છો? મહેન્દ્રભાઈ નથી. દિવ્યાબેન છો? સારું. કોઈને ગીત આપવાની ઈચ્છા ખરી? આજે કોઈ હોય તો પ્લીઝ ગીત આપશો? કોઈને ગીત આપવાની ઈચ્છા ખરી? ઓપન ટાઈમ છે, કોઈને ગીત આપવાની ઈચ્છા હોય તો પ્લીઝ ગાઓ. સારું, કોઈ આવતું લાગતું નથી તો હું પોતે જ એક ગીત આપું છું. બરાબર, ઓકે. આપણે એક ગીત કહીશું. પ્રભુ તારું વિશ્વાસુપાણો મહાન છે રે, મહાન છે. મરગી પોતાના બચ્ચા સંભાળે, તેમ ઉગાર્યો ડૂબતા ઉંડાળે. મારા ઉપર તારી કૃપા ન ઘટશે, કૃપા ન ઘટશે. હાલેલુયા, પ્રભુ તારો વિશ્વાસુપણો મહાન છે રે, મહાન છે. સિંહોના બચ્ચા ભૂખે મરે છે, ના મુજને કઈ ખોટ પડે છે. નિત્ય મારું તું જતન કરે, તું જતન કરે. હા હાલેલુયા, પ્રભુ તારો વિશ્વાસુપણો મહાન છે રે, મહાન છે. પિતા તરીકે કૃપા કરે છે, માતા તરીકે દિલાસો દે છે. તેમ છતાં હું ગાયા કરીશ, હું ગાયા કરીશ, હું ગાયા કરીશ. પ્રભુ તારો વિશ્વાસુપણો મહાન છે રે, મહાન છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. બરાબર ગાતા નહોતું ફાવતું, કારણ કે બહુ વર્ષો પછી ગાયું એટલે જરા બરાબર ફાવ્યું નહીં, પણ પ્રયત્ન કર્યો મેં. થેન્ક યુ પ્રભુ.
ના પણ બહુ સરસ ગાયું લુકજાજે.
બીજા કોઈને ગાવાની ઈચ્છા ખરી? દિવ્યાબેન છો કે નહીં? દિવ્યાબેન આજે કોઈ લાગતા નથી. કોઈને ગીત ગાવાની ઈચ્છા ખરી? તો ઈમુભાઈ તમે આપો ફરી બીજું કોઈ ગીત. આપી શકાય ઈમુભાઈ?
હા હું તો પણ આજે ઉષાબેન ને આનંદીબેન કોઈ એ નથી,
કોઈ છે જ નહીં ને, કોઈ આવતું જ નથી લાઈન પર જાણે આજે.
એટલે ઉષાબેન તો ખાસ કઈક બોલતા જ હોય પણ ખબર નહીં. આવો
હા, ઉષાબેન તો કાયમ માટે હોય જ તૈયાર, સ્વપ્નાબેન જ તૈયાર હોય. આપણે ત્રણ ચાર જણા જ છીએ.
શૂન્ય से लेके तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, लिया पुत्र मेरी मुक्ति के लिए, अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा, अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा, जग में आया यीशु स्वर तो कर मेरा सारा दंश लिया उसने, कोड़े खा के कुछ उठा के इसने मुझको मुक्ति और चंगाई दे दी है, अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा, अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा, अन्न वस्त्र और सभी आशीषे दी मुझे उसने भर पूरी से, खतरों और मुसीबतों से आपकी पुत्री जैसे संभाला मुझे, अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा, अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा, करूंगा स्तुति तेरी मैं सर्वदा, करूंगा स्तुति तेरी मैं सर्वदा।
ઇમુભાઈ ફરી તમે ગીત આપ્યું તે બદલ તમારો પુષ્કળ આભાર, અને પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. બીજા કોઈને ગીત ગાવાની ઈચ્છા ખરી ઉષાબેન?
સ્નેહ આપે છે.
હા ચાલો સ્નેહ આપો. ઓકે સ્નેહ બેટા, આજે કેમ આમ થયું છે?
यीशु तू है महान, तेरी जय तेरी जय, यीशु तू है महान, तेरी जय तेरी जय, तू जो आया मेरे जीवन में लेके खुशियाँ लेके प्यार, यीशु तू है महान, तेरी जय तेरी जय, मैं पापों में डूबा ऐसा डूबा ऐसा डूबा, आँखों में थे आंसू सबने छोड़ा सबने छोड़ा, पर तू आया मेरे जीवन में लेके खुशियाँ लेके प्यार, यीशु तू है महान, तेरी जय तेरी जय, मैं दुनिया की चीजों में तुम्हें ढूंढता था, नफरत और मतलब की महफिल में मैं घूमता था, पर तू आया मेरे जीवन में लेके मुक्ति लेके प्यार। यीशु तो है महान, तेरी जय तेरी जय तेरी जय।
थैंक यू नेहु, बहु सुंदर गीत गायो ते बदल आभार, तमारो आभार ने प्रभुनो पण आपणे आभार मानिए छे। थैंक यू,
प्रेज द लॉर्ड जी।
હવે હજી છેલ્લી વાર કહું છું, કોઈને ગીત ગાવાની ઈચ્છા કરી આપણામાંથી કોઈ છે જે એમના નામો છે એમાંથી, દિવ્યાબેન કે મહેન્દ્રભાઈ, તો હું પણ ફરી નેન્સીબેન તમારે ગીત આપવાની ઈચ્છા ખરી? લાગતા નથી નેન્સીબેન, સારું હું ફરી એક ગીત આપું ને પછી આપણે બાઇબલ વાંચનમાં જઈશું, બરાબર? 357 મું ગીત આપણે ભજન સંગ્રહમાં છે, રાગ સારો નીકળે સારો। દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભરજે, પ્રીતિથી ભરજે, ખાતરી છે કે તારાથી થાય તારાથી થાય, સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્રાય, દે છે પવિત્રાય, સર્વશક્તિમાન સંદે ને બીક તારી હાજરી મારે નહીં, હાજરી મારે નહીં, વેર ભાવ ક્રોધ બધા પ્રીતથી ખસેડાય, પ્રીતથી ખસેડાય, સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્રાય, દે છે પવિત્રાય, સર્વશક્તિમાન પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે, માનમાંથી કાઢજે, કરજે રાજ પ્રભુ અંતરની માયે, અંતરની માયે, સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્રાય, દે છે પવિત્રાય, સર્વશક્તિમાન જગતનું માન છે છાયાની માફક, છાયાની માફક, જગતનું ધન બધું ધૂળ જેવું થઈ જાય, ધૂળ જેવું થઈ જાય, સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્રાય, દે છે પવિત્રાય, સર્વશક્તિમાન મનમાં શુદ્ધ તે દેવને જોનારા, દેવને જોનારા, તેમને ધન એમ કેમ ના કહેવાય, કેમ ના કહેવાય, સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્રાય, દે છે પવિત્રાય, સર્વશક્તિમાન કયું ઈસુએ માગોને અપાશે, માગોને અપાશે, માગીને હું પામ્યો પવિત્રાય, પામ્યો પવિત્રાય, સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્રાય, દે છે પવિત્રાય, સર્વશક્તિમાન. પ્રેઇઝ ધ લોર્ડ. થેન્ક યુ ગોડ. સારું, હવે આપણે બાઇબલ વાંચનમાં દોરાઈશું. અને શોભનાબેન, બાપા એ નહીં શું, શોભનાબેન પતિ ગયું આજે, કેમ આવે આજે?
હેલો,
આજે બરાબર છે કે નહીં?
યા આંટી, હેલો,
હા બોલો.
યા એ આવે છે, શોભના આંટી આવે છે.
હા થોડી
ક્યાં કોઈ નાનું ગીત આપવું હોય તો વાંધો નહીં, એટલા માટે કહીએ નહીં.
જોઈએ કઈ ગીત મળતું હોય તો જોઈએ. ચાલો બીજું કોઈ ગીત તમારા.
સારું કોઈ
આપો. હા
સારું આંટી, અમે તો ઘણા બધા આવ્યા છે, યુ નો વી આર લાઈક મોર અરાઉન્ડ 15 પીપલ રાઈટ નાઉ, બટ યુ નો 13 ને એક જ મિનિટ આપજો, હું કહું છું. એક ગીત
ગાઉં કે ના ગાઉં? ગીત
આપણે બધા ભેગા થઈને 15 જણ છે એનો, અને યુઝ્યુઅલી વધારે જોઈએ છે, પણ કદાચ કઈ કારણોસર કદાચ આજે ઓછા છે.
મને એવું લાગે છે આજે કઈ કારણસર છે
કઈ. યા એટલે ઇટ્સ ઓકે, યુ નો. પણ જો કોઈની પણ ઈચ્છા હોય તો પ્લીઝ તમે ગીત આપી શકો છો.
કોઈને ગાવું છે ગીત? કોઈ હાજર 15 જણા છે ને તમે કહો છો? હેલો, કોઈને ગીત ગાવું છે? ઉષાબેન કે કોઈ છે લાઈન પર? ઉષાબેન નથી લાગતા. સર હું એક થોડીક વાર માટે ગીત આપું છું, બે બે કડી કહું ત્યાં સુધી કદાચ એ આવી જાય તો. હા 149 કહો. અરે હજારો જીવોથી સ્તુતિ કૃષ્ણની ગાઓ, મહિમા અને કૃપા તેની હું સદા દેખાડું. હે મારા કૃપાળુ ધણી, મારી મદદ તું કર, કે ફેલાવું તારી વાણી આખા જગત ઉપર. ઈસુનું નામ મટાળે છે સગળા અમારા દુઃખ, પાપીઓને તે આપે છે તારણને અનંત સુખ. પાપના ફાંદાથી સુએ અમને છોડાવ્યા છે, ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ કરે છે. તેની વાણી સાંભળો બેરા, રે મૂંગા ગાઓ ગીત, રે આંધળા જુ ઓ ને લુલા હસે કુદો ખચી. પ્રેઇઝ ધ લોર્ડ. સ્વપ્નાબેન,
હાજી
આવી ગયા છો, કેમ છો?
મજામાં છું.
સારા છો? તમે બાઇબલ વાંચનમાં દોરશો ને?
હાજી.
પેલો રાજા તેનો 16મો અધ્યાય, 17મો અધ્યાય, 18મો અધ્યાય અને 19મો અધ્યાય તમારા ફેમિલી તરફથી વાંચશો, અને 20મો અધ્યાય જો ઓલિવર ભાઈ હશે તો તેઓ વાંચશે.
આપણે વાંચું ને?
હા વાંચન શરૂ કર.
આપણે બાઇબલ વાંચન તરફ જઈએ. પહેલો રાજા 16મો અધ્યાય. હવે બાશા વિરુદ્ધ હનાનીના દીકરા યહુ પાસે યહોવાનું વચન એવું આવ્યું કે મેં તને ધૂળમાંથી ઊંચી પદવીએ ચડાવીને મારા ઇસરાયલ લોક પર અધિકારી ઠરાવ્યો, પણ તું યરોબામને માર્ગે ચાલ્યો છે. મેં મારા ઇસરાયલ લોક પાસે પાપ કરાવીને તેમના પાપથી મને રોષ ચડાવ્યો છે. માટે જો હું બાશાને તથા તેના કુટુંબને છેક ઝાટકી કાઢીશ અને હું તારા ઘરને નાટના દીકરા યરોબામના ઘર જેવું કરી નાખીશ. બાશાનો જે માણસ નગરમાં મળશે તેને કૂતરા ખાશે, અને તેનો જે માણસ ખેતરમાં મળશે તેને વાયુચર પક્ષીઓ ખાશે. હવે બાશાના બાકીના કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું તે તથા તેનું પરાક્રમ એ સર્વ ઇસરાયલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને બાશા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો ને તેને તિસારમાં દાટવામાં આવ્યો, અને તેના દીકરા એલાહે તેની જગ્યાએ રાજ કર્યું. વળી બાશાએ યહોવાની દ્રષ્ટિમાં જે સગડી દુષ્ટતા કરી તે યરોબામના કુટુંબના જેવો થઈને પોતાના હાથોના કામથી તેને રોષ ચડાવ્યો. તેને લીધે તથા તેના પેલાને મારી નાખ્યો. તેને લીધે તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ યહોવાનું વચન હનાનીના દીકરા યહુ પ્રબોધક હસ્તક ઉપર પ્રમાણે આવ્યું હતું. યહુદિયાના રાજા આસાને 26મી વર્ષે બાશાનો દીકરો એલા તિસારમાં ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ રાજ કર્યું. તેનો ચાકર ઝીમરી, જે તેના રથોના અડધા ભાગ પર નાયક હતો, તેણે તેની વિરુદ્ધ બંધ કર્યું. હવે તે તિરસામાં હતો ને તિરસામાંના તેના ઘરનો કારભારી આરસા નામે એક જણ હતો. તેના ઘરમાં પીને તે ચકચૂર થયો, અને યહૂદિયાના રાજા આસાને 27મી વર્ષે ઝીમરીએ અંદર જઈને તેને મારીને તેનો પ્રાણ લીધો ને તેની જગ્યાએ રાજ કર્યું. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પોતાના રાજ્યસ્થાન પર બેઠો. તે તરત એમ થયું કે તેણે બાશાના કુટુંબના સર્વને મારી નાખ્યા. તેણે તેના સગાનો કે તેના મિત્રોનો એકે પુત્ર તેને સારું રહેવા દીધો નહીં. એમ બાશાના સર્વ પાપ તથા તેના દીકરા એલાના પાપ જે તેઓએ કરીને ને જે વડે તેઓએ ઇસરાયલ પાસે પાપ કરાવીને પોતાની વ્યર્થાઓથી ઇસરાયલના દેવ યહોવાને રોષ ચડાવ્યો. તેને લીધે યહોવા પોતાનું જે વચન યહુ પ્રબોધક દ્વારા બાશાની વિરુદ્ધ બોલ્યો હતો પ્રમાણે ઝીમરીએ બાશાને આખા કુટુંબનો નાશ કર્યો. હવે એલાના બાકીના કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું તે સર્વ ઇસરાયલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? યહુદિયાના રાજા આસાને 27મી વર્ષે ઝીમરીએ તિસારમાં 7 વર્ષ રાજ કર્યું. હવે લોકોએ પલિસ્તોના ગિફ્થોનની સામે છાવણી નાખી હતી. છાવણીમાંના લોકોએ સાંભળ્યું કે ઝીમરીએ બંધ કર્યું છે અને રાજાને મારી નાખ્યો છે. તેથી સર્વ ઇસરાયલે તે જ દિવસે છાવણીમાં સેનાપતિ ઓમરીને ઇસરાયલ પર રાજા ઠરાવ્યો. ઓમરીએ તથા તેની સાથે સર્વ ઇસરાયલે ગિફ્થોન આગળથી ઉપડી જઈને તિસારને ઘેરો ગાળ્યો, અને ઝીમરીએ જોયું કે નગર સર કરવામાં આવ્યું છે ત્યારે એમ થયું કે રાજાના મહેલમાં કિલ્લામાં તે ભરાઈ ગયો ને મહેલને આગથી સળગાવી મૂકીને પોતે અંદર બળી મૂવો. યરોબામના માર્ગમાં તથા ઇસરાયલ પાસે પાપ કરાવીને જે પાપ તેણે કર્યું તેમાં ચાલવાથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને તેણે જે પાપ કર્યા તેને લીધે તે મૂવો. હવે ઝીમરીના બાકીના કૃત્યો તથા તેણે કરેલા રાજદ્રોહ તે ઇસરાયલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? આ વેળા ઇસરાયલ લોકમાં 2 તળ પડ્યા. અડધા ભાગના લોક કિનાથના દીકરા તિબ્નીને રાજા ઠરાવવા સારું તેને કુમકે ગયા. અડધા ભાગના ઓમરીને કુમકે ગયા, પણ ઓમરીને કુમકે ગયેલા લોકે કિનાથના દીકરા તિબ્નીને કુમકે ગયેલા લોકો પર જીત મેળવી. એમ તિબ્ની મરણ પામ્યો ને ઓમરીએ રાજ કર્યું. યહૂદિયાના રાજા આસાને 31મી વર્ષે ઓમરી ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 12 વર્ષ રાજ કર્યું. તિસારમાં તેણે 6 વર્ષ રાજ કર્યું. તેણે શેમેર પાસેથી સમરૂન પર્વત 2 તાલંતૃપુ આપીને ખરીદ કર્યો, અને તે પર્વત પર તેણે નગર બાંધ્યું. પોતે બાંધેલા નગરનું નામ તેણે તે પર્વતના માલિક શેમેના નામ પરથી સમરૂન પાડ્યું. ઓમરીએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને તેની અગાઉના સર્વ કરતા તે વિશેષ દૃષ્ટાથી વર્ત્યો, કેમ કે નબાતના દીકરા યરોબામના સર્વ માર્ગમાં તથા તેના જે પાપ પડે તેણે ઇસરાયલ પાસે પાપ કરાવીને તેઓની વ્યર્થાઓથી ઇસરાયલના દેવ યહોવાને રોષ ચડાયો તેમાં તે ચાલ્યો. હવે ઓમરીના કરેલા બાકીના કૃત્યો તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે સર્વ ઇસરાયલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને ઓમરી પોતાના પિતૃની સાથે ઊંઘી ગયો ને તેને સમરોનમાં દાટવામાં આવ્યો અને તેને ઠેકાણે તેના દીકરા અહાવે રાજ કર્યું. યહૂદિયાના રાજા આસાને 38મી વર્ષે ઓમરીનો દીકરો અહાબ ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો અને ઓમરીના દીકરા અહાબે સમરોનમાં ઇસરાયલ પર 22 વર્ષ રાજ કર્યું. અને ઓમરીના દીકરા અહાબે તેની પહેલાના સર્વ રાજાઓ કરતા યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને એમ થયું કે નબાટના દીકરા યરોબામના પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનિયાના રાજા એસબાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો ને તેણે જેને બાળની સેવા કરીને તેની ભક્તિ કરી. તેણે સમરોનમાં બાળનું જે મંદિર બાંધ્યું હતું તેમાં તેણે બાળને માટે વેદી ઊભી કરી. વળી આહાબે અશેરા મૂર્તિ બનાવી અને આહાબે તેની અગાઉના ઇસરાયલના સર્વ રાજાઓ કરતા ઇસરાયલના દેવ યહોવાના રોષ ચડે એવું હજી વિશેષ કર્યું. તેના દિવસોમાં બેથેલી હિયેલે યરીખો બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબીરામના ભોગે તેનો પાયો નાખ્યો અને તેના સૌથી નાના દીકરા સગુબના ભોગે તેણે તેના દરવાજા ઉભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશુઆ હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે થયું. 17મો અધ્યાય. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલીએ આહાબને કહ્યું કે ઇસરાયલનો દેવ યહોવા જેની સમક્ષ હું ઊભો રહ્યો છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. અને યહોવાનું એવું વચન તેની પાસેથી આવ્યું કે તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિત નાળા પાસે સંતાઈ રહે અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. એથી તે ગયો ને યહોવાના કહેવા મુજબ તેણે કર્યું કેમ કે તે જેને યર્દન સામેના કરિત નાળા પાસે રહ્યો અને તેને માટે કાગડા સવારે રોટલી તથા સાંજે માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા અને નાળામાંથી તે પાણી પીતો. કેટલીક મુદત પછી એમ થયું કે નાળું સુકાઈ ગયું કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો. પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી કે તું ઊઠ ને સિદોનના સારફતમાં જઈને ત્યાં રહે. જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. તેથી તે ઊઠીને સારફત ગયો. તે નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે જુઓ એક વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી. તેણે તેને હાક મારીને કહ્યું કે કૃપા કરીને મારે પીવા સારું વાસણમાં થોડું પાણી લઈ આવ અને તે લેવા જતી હતી. એટલામાં તેણે તેને હાક મારીને કહ્યું કૃપા કરીને મારે સારું તારા હાથમાં ટુકડો રોટલી આવજે. ત્યારે તેણે કહ્યું મારા તારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેદો અને કુંડીમાં થોડું તેલ છે અને જો હું બે લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે સારું તથા મારા દીકરાને સારું તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ. એલિયા તેને કહ્યું કે બીમા જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલા મારા માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ, પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. કેમ કે ઇસરાયલનો દેવ યહોવા એમ કહે છે જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેદો થઈ રહેશે નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. અને તેણે જેને એલિયાના કહેવા મુજબ કર્યું અને તેણે તથા તેણીના ઘરનાએ ઘણા દિવસો સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે માટલીમાંનો મેદો થઈ રહ્યો નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. એ બિનાવ બની પછી એમ બન્યું કે તે સ્ત્રીનો એટલે તે ઘરની ધણિયાળીનો દીકરો માંદો પડ્યો અને તેનો મંદવાળ એટલો ભારે હતો કે તેનામાં કંઈ દમ રહ્યો નહીં. તેણે એલિયાને કહ્યું કે ઈશ્વર ભક્ત તારે શું છે? શું તમારા અપરાધનું સ્મરણ કરાવવા તથા મારા દીકરાને મારી નાખવા સારું મારી પાસે આવ્યો છે? તેણે તેને કહ્યું કે તારો દીકરો મને આપ. તેણે તેને તેની ગોદમાંથી લીધો ને જે ઓરડીમાં પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈ જઈને પોતાના પલંગ પર તેને સુવડાવ્યો. તેણે યહોવાને વિનંતી કરી, હે મારા દેવ યહોવા, જે વિધવાને ત્યાં ઉતરેલું છું તેના દીકરાને મારી નાખીને તેના પર તે આપત્તિ આણી કે? પછી તેણે તે છોકરા પર 3 વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી, હે મારા દેવ યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દે. અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો ને તે જીવતો થયો. અને એલિયા છોકરાને લઈને માળ પરની ઓરડીમાંથી નીચે ઘરમાં લાવ્યો ને એણે એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું કે જો તારો છોકરો જીવતો છે. તે સ્ત્રીએ એલિયાને કહ્યું, હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે ને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે. 18મો અધ્યાય. ઘણા દિવસ પછી એમ થયું કે ત્રીજે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી કે તું જઈને આહાબને દેખા દે અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ. અને એલિયા આહાબને દેખા દેવા લાગ્યો. એ વખતે સમરોનમાં દુકાળ સખત હતો અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો અને ઓબાદ્યા તો યહોવાથી ઘણો ભીતો હતો, કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઉબાદ્યાએ 100 પ્રબોધકોને લઈને 50-50ની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યા ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું. આહાબે ઉબાદ્યાને કહ્યું કે આખા દેશમાં ફરીને પાણીના સર્વ જર આગળ તથા સર્વ નાળ આગળ જા, કદાચ આપણે ઘાસચારો મળી આવે ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધા જાનવર ખોઈને બેસીએ. માટે આખા દેશમાં ફરી એવડવા સારું તેઓએ માહોમાહે તેના ભાગ પાડી દીધા. આહાબ એક તરફ એકલો ગયો ને ઉબાદ્યા બીજી તરફ એકલો ગયો. અને ઉબાદ્યા માર્ગમાં હતો ત્યારે જુઓ એલિયા તેને મળ્યો. તેણે તેને ઓળખીને સાષ્ટાંગ દરમિયાન પ્રણામ કરીને પૂછ્યું, હે મારા ગુરબ્બી એલિયા, એ શું તું છે? એણે તેને ઉત્તર આપ્યો કે તે હું છું. જ્યાં તારા ધણીને કે જો એલિયા આવ્યો છે. તેણે કહ્યું, મેં શું અપરાધ કર્યો છે? તું મને મારી નખાવા સારું આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઈચ્છે છે? તારા દેવ યહોવાને જીવના સમ કે એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે જ્યાં તારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય. અને જ્યારે તેઓએ કહ્યું કે તે અહીં નથી, ત્યારે તું તેઓને મળ્યો નથી. એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા. અને હમણાં તું કહે છે કે જ્યાં તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે અને હું તારી પાસેથી ગયો કે તરત એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે અને હું જઈને આહાબને ખબર આપું કે ને તું તેને ન મળે તો તે મને મારી નાખશે. પણ હું તારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું. ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાના પ્રબોધકોમાંથી 100 માણસોને 50-50ની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું તેની ખબર મારા મુરબ્બીને નથી મળી શું? અને હમણાં તું કહે છે કે જા તારા ધણીને કહે કે તને મારી તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે ને તે મને મારી નાખશે. એલિયાએ કહ્યું કે સૈન્યનો યહોવા કે જેની આગળ હું ઊભો છું તેના જીવના સમ કે હું નક્કી આજે તેને દેખા દઈશ. આથી ઉબાદ્યા જેને આહાબને મળ્યો ને એને ખબર આપી અને આહાબ એલિયાને મળવા ગયો. આહાબે એલિયાને જોયું ત્યારે એમ થયું કે આહાબે તેને કહ્યું કે ઇસરાયલના દુઃખ દેનાર એ શું તું છે? તેણે ઉત્તર આપ્યો કે મેં તો ઇસરાયલને દુઃખ દીધું નથી, પણ તે તથા તારા બાપના કુટુંબે તો દીધું છે, કેમ કે તમે યહોવાની આજ્ઞાઓનો ત્યાગ કર્યો છે ને તે બાલીમની ઉપાસના કરી છે. તો હવે માણસ મોકલીને સર્વ ઇસરાયલને તથા બાલના 450 પ્રબોધકોને તથા ઇઝબેલની મેચ પર જમનારા અશેરા દેવીના 400 પ્રબોધકોને કારમેલ પર્વત પર મારી પાસે એકઠા કર. એથી આહાબે સર્વ ઇસરાયલ પુત્ર પાસે માણસો મોકલીને પ્રબોધકોને કારમેલ પર્વત પર એકઠા કર્યા. અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચું રહેશો? જો યહોવા દેવ હોય તો તેને અનુસરો, પણ જો બાળ દેવ હોય તો તેને અનુસરો. અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહીં. પછી એલિયાએ લોકોને કહ્યું, હું એકલો જ યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બાળના પ્રબોધકો તો 450 છે. તમને બે ગોધા આપો અને તેઓ પોતાનો સારો એક ગોધો પસંદ કરીને એને કાપીને ટુકડા કરે ને તેના લાકડા પર મૂકે ને તળે આગ ન મૂકે. અને હું બીજો ગોધો તૈયાર કરીને તેના લાકડા પર મૂકીશ ને તળે આગ નહીં મૂકું. અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો કે હું યહોવાને નામે વિનંતી કરીશ, અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને દેવ માનો. સર્વ લોકોએ ઉત્તર આપ્યો, એ વાત ઠીક છે. અને ઇલિયાએ બાળના પ્રબોધકોને કહ્યું, તમે તમારા સારું એક ગોધો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો, કેમ કે તમે ઘણા છો, અને તમારા દેવને નામે વિનંતી કરો, પણ તળે કંઈ પણ અગ્નિ મૂકતા નહીં. જે ગોધો તમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો. અને બાળને નામે સવારથી કે છેક બપોર સુધી વિનંતી કરી કે હે બાળ, અમને ઉત્તર આપ, પણ કંઈ વાણી થઈ નહીં. ને ઉત્તર આપનાર કોઈ ન હતો. અને જે વેદી બાંધવામાં આવી હતી તેની આસપાસ તેઓએ કુદાકૂદ કરી મૂકી. બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મશ્કરી કરીને કહ્યું, મોટેથી પોકારો, કેમ કે તે દેવ છે. તે તો વિચારમાં ગૂંથાયેલો હશે, તે એકાંતમાં હશે, તે મુસાફરીમાં હશે, તે કદાચ ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ. તેઓએ મોટેથી પોકાર કર્યો ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યો કે તેમના પર લોહીની ધારા વહેવા લાગી. બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચડાવવાની વેળા સુધી તેઓએ પ્રબોધ પણ કર્યો, પણ કંઈ વાણી થઈ નહીં. તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું. અને ઇલિયાએ સર્વ લોકોને કહ્યું, મારી પાસે નજીક આવો. અને સર્વ લોક તેની પાસે નજીક ગયા અને યહોવાની વેદી જે પાડી નાખવામાં આવેલી હતી તે તેણે સમારી. અને યાકૂબ જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે તારું નામ ઇસરાયલ થશે, એ યાકૂબના દીકરાઓના કુળોની સંખ્યા પ્રમાણે ઇલિયાએ 12 પથ્થર લીધા. તે પથ્થરની તેણે યહોવાના નામે વેદી બાંધી અને બે માપ બી માય એવડી ખાઈ તેણે વેદીની આસપાસ ખોદાવી. તેણે લાકડા સીચ્યા ને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડા પર મૂક્યા. તેણે કહ્યું કે 4 માટલા પાણી ભરો ને તે દહનિયાર પર પણ તથા લાકડા પર રેડો. અને પછી તેણે કહ્યું બીજી વાર એમ કરો અને તેઓએ બીજી વાર એમ કર્યું. તેણે કહ્યું ત્રીજી વાર એમ કરો અને તેઓએ ત્રીજી વાર એમ કર્યું. આથી પાણી વેદીની આસપાસ વહ્યું. પછી તેણે ખાઈ પર પાણીથી ભરી. સાંજનું અર્પણ ચડાવવાની વેળાએ એમ થયું, ઇલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો ને બોલ્યો, હે ઇબ્રાહીમ, ઈસાક તથા ઈસરાના દેવ યહોવા, તું જ ઇસરાયલમાં દેવ છે ને હું તારો સેવક છું ને મેં તારા કહેવાથી આ સઘળું કર્યું છે, એમ આજે જણાવવા દે. હે યહોવા, મારું સાંભળ, મારું સાંભળ, કે આ લોક જાણે કે હે યહોવા તું દેવ છે. અને તેઓના હૃદય પાછા ફેરવ્યા છે. ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનિયા પણ લાકડા પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા ને જે ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. સર્વ લોકોએ તે જોયું ત્યારે તે ઊંધા પડ્યા. તેઓએ કહ્યું, યહોવા એ જ દેવ છે, યહોવા એ જ દેવ છે. ને એલિયાએ તેમને કહ્યું, બાલના પ્રબોધકોને પકડો, તેઓમાંથી એકને નાસી જવા દેશો નહીં. તેઓએ તેમને પકડ્યા અને એલિયાએ તેમને કિશોન નાળા પાસે લાવીને ત્યાં તેમને મારી નાખ્યા. પછી એલિયાએ આહાબને કહ્યું, ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. માટે આહાબ ખાવા પીવા સારું ઉપર ગયો અને એલિયા કારમેલના શિખર પર ચડી ગયો. જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું ને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું, કંઈ પણ નથી. તેણે કહ્યું, ફરી 7 વાર જા. અને 7મી વખતે એમ થયું કે તેણે કહ્યું કે જો માણસની હથેલી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે. તેણે કહ્યું કે ઉપર જઈને આહાબને કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ કે વરસાદ તને અટકાવે નહીં. થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધરાયું ને વરસાદ બહુ વરસ્યો. આહાબ રથમાં બેસીને ઇઝરાયલ ગયો અને યહોવાનો હાથ ઇલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ આગળ ઇઝરાયલની ભાગળ સુધી દોડ્યું. 19મો અધ્યાય. અને ઇલિયાએ જે સર્વ કર્યું હતું તેને કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા હતા તે પણ આહાબે ઇઝબેલને કહ્યું. ત્યારે ઇઝબેલે ઇલિયા પાસે ખેપિયા મોકલીને કહાવ્યું કે કાલ આશરે આ વેળા સુધીમાં હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકના જીવ જેવો ન કરું તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાળો. તેણે તે જોયું ત્યારે તે ઉઠીને પોતાનો જીવ લઈને નાઠો ને યહૂદિયાના બેરશેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો. પણ પોતે એક દિવસના મજલ જેટલે દૂર અરણ્યમાં ગયો ને જઈને તે એક રોતિયમ વૃક્ષ તળક બેઠો. ત્યાં તેણે મોત માંગ્યું અને કહ્યું, હવે તો બસ થયું, હવે તો યહોવા મારો જીવ લઈ લે, કેમ કે હું મારા પિતૃઓ કરતા સારો નથી. પછી તે રોતિયમ વૃક્ષ તળે સૂતો ને ઊંઘી ગયો. અને જુઓ, એક દૂતે તેને અડકીને કહ્યું, ઉઠીને ખા. તેણે જોયું તો જુઓ તેના ઓશિકા પાસે અંગાર પર શેકેલી રોટલી તથા પાણીનો ચંબુ હતા. તે ખાઈ પીને ફરીથી સૂતો. યહોવાનો દૂત ફરી વાર બીજી વાર આવીને તેને અડક્યો ને કહ્યું કે ઉઠીને ખા, કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે. તેણે ઉઠીને ખાધું તથા પીધું ને તે ખોરાકની પ્રતાપથી તે 40 દિવસ ને 40 રાત ચાલીને દેવના પર્વત હોરેબ પહોંચ્યો. તેણે ત્યાં એક ગુફામાં જઈને ઉતારો કર્યો અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું ને તેણે તેને પૂછ્યું, એલિયા, તું અત્રે શું કરે છે? તેણે તેને કહ્યું, સૈન્યના દેવ યહોવાને સારું, મને ઘણી જ આસ્થા ચડી છે, કેમ કે ઇસરાયલ પુત્રોએ તારા કરાનો ત્યાગ કર્યો છે, તારી વેદીઓને પાડી નાખી છે ને તારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે, અને હું એકલો જ બચી ગયો બચી રહ્યો છું. અને તેઓ મારો જીવ પણ લેવા શોધે છે. તેણે કહ્યું કે બહાર આવીને પર્વત પર યહોવાની સમક્ષ ઉભો રહે અને જુઓ, યહોવા ત્યાં જઈને જતો હતો ને ભારે તથા જોરદાર વાયુ પર્વતને ફાળતો તથા યહોવાની સમક્ષ ખડકોના ટુકડે ટુકડા કરતો હતો, પણ એ વાયુમાં યહોવા નહોતો. વાયુ પછી ધરતીકંપ થયો, પણ એ ધરતીકંપમાં યહોવા નહોતો. ધરતીકંપ પછી અગ્નિ પ્રગટ્યો, પણ તે અગ્નિમાં યહોવા નહોતો. અને અગ્નિ પછી એક કોમળ ઝીણો વરસાદ સંભળાયો. એલિયાએ સાંભળ્યું ત્યારે એમ થયું, પોતાનું મુખ પોતાના જબ્બામાંથી ઢાંકીને તે બહાર નીકળ્યો ને ગુફાના મોં આગળ ઉભો રહ્યો અને જુઓ, તેની પાસે એક એવો સાદ આવ્યો કે એલિયા, તું અહીં શું કરે છે? તેણે કહ્યું કે સૈન્યના દેવ યહોવાને સારું, મને ઘણી જ આસ્થા ચડી છે, કેમ કે ઇસરાયેલ પુત્રે તારા કરારનો ત્યાગ કર્યો છે, તારી વેદીઓને પાડી નાખી છે ને તારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે, અને હું એકલો જ બચી રહ્યો છું અને તેઓ મારા પર જીવ લેવા શોધે છે. એ હોય તેને કહ્યું કે અરણ્યને માર્ગે થઈને દમસ્ક પાછો જા. તું ત્યાં પહોંચે ત્યારે હઝાયેલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે અને નિમશીના દીકરા યહુનો અભિષેક કરીને તેને ઇસરાયેલનો રાજા ઠરાવજે અને અબેલ મહોલા વાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે. અને એમ થશે કે હઝાયેલની તરવાથી જે બચી જશે તેને યહુ મારી નાખશે અને યહુની તરવાથી જે બચી જશે તેને એલિશા મારી નાખશે. તો પણ હું મારે માટે ઇસરાયેલમાં એવા 7,000ને બચાવીશ કે જે સર્વના ઘૂંટણ બાળની આગળ કદી નમ્યા નથી ને જીવમાંના કોઈના મુખે તેને ચુંબન કર્યું નથી. પછી તે ત્યાંથી વિદાય થયો ને શાફાટના દીકરા એલિશા તેને ખેતરમાં ખેડૂતો મળ્યા. એની આગળ 12 જોડ બળદ હતા ને પોતે 12મીની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો. તે બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો ને કહ્યું, કૃપા કરીને મને મારા બાપને તથા મારી માને ચુંબન કરવા જવા દે ને પછી હું તારી આગળ પાછળ આવીશ. તેણે તેને કહ્યું કે ફરી પાછો જા, કેમ કે મેં તને શું કર્યું છે. એટલે તે તેની પાછળ ન જતા પાછો ફર્યો ને તેણે બળદની એક જોડ લઈને તેમનો વધ કર્યો અને બળદના સામાનથી તેમનું માંસ બાફીને લોકોને પીરસ્યું ને તેઓએ તે ખાધું. પછી તે ઉઠીને એલિયાની પાછળ ગયો ને એની સેવા ચાકરી કરી.
રાજાઓનું પહેલું પુસ્તક તેનો 20મો અધ્યાય. અરામના રાજા બેનહદાદે પોતાનું સગ્રું સૈન્ય એકઠું કર્યું. તેની સાથે 32 રાજા ઘોડા તથા રથો હતા. તેણે ચઢાઈ કરીને સમૃદ્ધને ઘેરો કાઢ્યો ને તેની સામે યુદ્ધ કર્યું. તેને નગરમાં ઇસરાયેલના રાજા આહાબ પાસે ખેપિયા મોકલીને તેમને કહ્યું કે બેનહદાદ આમ કહે છે કે તારું રૂપું તથા તારું સોનું મારા છે, વળી તારી સ્ત્રીઓ તથા તારા છોકરા, એટલે તેઓમાં જે સૌથી સારા હશે તે પણ મારા છે. ઇસરાયેલના રાજાએ ઉત્તર આપ્યો કે તે મારા મુરબ્બી રાજા, તારા કહેવા પ્રમાણે છે, હું તથા મારું સર્વસ્વ તારા છીએ. અને ખેપિયાઓએ ફરીથી આવીને તેને કહ્યું કે બેન હરદ આમ કહે છે કે મેં તો તારી પાસે માંસ મોકલીને ખરેખર કહેવડાવ્યું હતું કે તારું રૂપું તથા તારું સોનું, તારી સ્ત્રીઓ, તારા છોકરા તું મારે સ્વાધીન કર, પરંતુ કાલે આશરે આ વેળાએ હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ ને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોના ઘરની ચડતી લેશે. અને એમ થશે કે જે સગડું તને પ્રિય લાગતું હશે એ તેઓ તારી પાસેથી લઈ જશે. ત્યારે ઇસરાયેલના રાજાએ દેશના સર્વ વડીલોને બોલાવીને કહ્યું કે કૃપા કરીને આ ધ્યાનમાં લો ને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઈચ્છે છે, કેમ કે તેણે મારી પાસે માણસ મોકલીને મારી સ્ત્રીઓ, મારા છોકરા, મારું રૂપું તથા મારું સોનું માગ્યા અને મેં તેને ના પાડી નહીં. અને સર્વ વડીલો તથા સર્વ લોકોએ તેને કહ્યું કે તારે તેનું સાંભળવું નહીં તથા કંઈ પણ કબૂલ કરવું નહીં. આથી તેણે બેનહદાદને ખેપિયાઓને કહ્યું કે મારા મુરબ્બી રાજાને કહો કે પહેલા જે સગડું તેણે તારા સેવકને કહાવ્યું હતું તે હું કરીશ, પણ આ વાત તો હું કબૂલ કરી શકું નહીં. અને ખેપિયા ત્યાંથી વિદાય થઈને તેની પાસે પ્રત્યુત્તર લાવ્યા અને બેનહદાદે ફરીથી તેની પાસે માણસ મોકલીને કહાવ્યું કે જો મારી સાથે આવેલા સગળા લોકને ભાગે સમૃદ્ધની મુઠ્ઠી મુઠ્ઠી મટોડી પણ આવે તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો. ઈશ્વરના રાજાએ ઉત્તર આપ્યો કે તેને કહો કે જે જણ શસ્ત્ર ધારણ કરે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની પેટે ફ્લાશ મારવી નહીં. અને એમ થયું કે બેનહદાદ તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા. એ દરમિયાન તેને આ સંદેશો સાંભળીને પોતાના ચાકરોને કહ્યું કે વ્યૂહ રચો એટલે તેઓએ નગરની સામે વ્યૂહ રચ્યો. અને જુઓ, એક પ્રવર્તકે ઇસ્રાયલના રાજા અહાબ પાસે આવીને કહ્યું, યહોવા એમ કહે છે કે આ બધી મોટી મેદની ત્યાં જોઈ, જો હું આજ તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવા છું. અને અહાબે પૂછ્યું કે કોની મારફતે? તેણે કહ્યું કે યહોવા આમ કહે છે કે પ્રાંતના સુબોના જુવાનોની મારફતે. ત્યારે તેણે પૂછ્યું કે યુદ્ધ કોણ શરૂ કરે? તેણે ઉત્તર આપ્યો કે તું. પછી તેણે પ્રાંતોના સુબોના જુવાનોને ભેગા કર્યા, તે 232 થયા. તેમની પછી તેણે સર્વલોકને એટલે સર્વ ઇસ્રાયલ પુત્રોને ભેગા કર્યા, તે 7000 થયા. અને તેઓ બપોરે રવાના થયા, પણ 2000 પોતે ને રાજાઓ એટલે તેને સહાય કરનાર 32 રાજાઓ તંબુમાં પીને મસ્ત થયા હતા. અને પ્રાંતોના સ્વભાવના જુવાનો પ્રથમ ચાલી નીકળ્યા અને 2000 માણસો મોકલ્યા, ને તેઓએ તેને એવી ખબર આપી કે સમૃદ્ધમાંથી માણસો નીકળી આવેલા છે. તેણે તેઓને કહ્યું કે તેઓ સલાહને માટે આવ્યા હોય તો તેઓને જીવતા પકડો, અથવા તેઓ યુદ્ધ કરવા આવ્યા હોય તો પણ તેઓને જીવતા પકડો. એમ તેઓ એટલે પ્રાંતોના સ્વભાવના જુવાનો તથા સૈન્ય નગરમાંથી બહાર નીકળી આવ્યા અને તેમના પ્રત્યેક માણસે સામા પક્ષના એક માણસને મારી નાખ્યો અને અરામીઓ નાઠા અને ઇસ્રાયલ તેઓની પૂંછે પડ્યા. અને અરામનો રાજા 2000 ઘોડા પર બેસીને સવારો સાથે નાસી ગયો અને ઇસ્રાયલના રાજાએ તેમની પાછળ પડીને તેઓના ઘોડા તથા રથનો નાશ કર્યો અને ભારે કતલ કરીને અરામીઓનો સંહાર કર્યો. અને પ્રબોધકે ઇસ્રાયલના રાજા પાસે આવીને તેને કહ્યું કે તું જઈને તારું બળ વધાર, તું જે કઈ કરે તે વિશે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે 9 વર્ષ બેસતા અરામનો રાજા તારા પર ચઢાઈ કરશે. અને અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું કે તેમનો દેવ તો પર્વતોનો દેવ છે, તેથી તેઓ આપણા કરતા બળવાન હતા, પણ આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ તો નિઃસંશય આપણે તેઓના કરતા બળવાન થઈશું. અને તું આટલું કર, પ્રત્યેક રાજાને તેની જગ્યાએથી દૂર કરીને તેઓની જગ્યાએ સરદારોને રાખ, અને તારી જે સેના ત્યાં ગુમાવી છે તેના જેટલી જ એટલે તેમાં ઘોડા હતા તેટલા ઘોડા, તેમાં રથ હતા તેટલા રથની સેના તું ઊભી કર. આપણે મેદાનમાં તેમની સામે યુદ્ધ કરીશું તો નક્કી આપણે તેઓના કરતા બળવાન થઈશું. અને તેણે તેઓની વાણી સાંભળીને તે પ્રમાણે કર્યું. 9 વર્ષ બેસતા એમ થયું કે 2000 અરામીઓને ભેગા કરીને ઇસ્રાયલ સામે યુદ્ધ કરવા સારું એફેક સુધી સવારી લાવ્યો. ઇસ્રાયલ પુત્રો ભેગા થઈને વાસુ લઈને તેઓની સામે ગયા અને ઇસ્રાયલ પુત્રોએ તેઓની આગળ લવાણાની બેનાની ટોળીઓની માફક છાવણી કરી. પણ અરામીઓથી તો આખો પ્રદેશ ભરાઈ ગયો હતો. અને એક ઈશ્વર ભક્તે પાસે આવીને ઇસ્રાયલના રાજાને કહ્યું કે યહોવા એમ કહે છે કે અરામીઓએ કહ્યું છે કે યહોવા તો પર્વતોનો દેવ છે પણ તે મેદાનનો દેવ નથી, એ માટે હું આ સગરો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ ને તમે જાણશો કે હું યહોવા છું. અને તેઓએ 7 દિવસ સુધી સામસામા છાવણી રાખી અને 7મા દિવસે એમ થયું કે જંગ મચ્યો અને ઇસ્રાયલ પુત્રોએ 1 દિવસમાં અરામના 1,00,000 પારદર્શી પ્રાણીઓને મારી નાખ્યા, પણ બાકીના એફેક નાસી જઈને તે નગરમાં પેસી ગયા અને બાકી રહેલા 27,000 માણસ પર કોટ તૂટી પડ્યો. 2000 નાઠો એ નગરમાં પેસી જઈને મિત્તલની ઓરડીમાં ભરાઈ બેઠો. તેના ચાકરોએ તેને કહ્યું કે હવે જો અમે સાંભળ્યું છે કે ઇસ્રાયલના રાજાઓ દયાળુ છે, તો કૃપા કરીને અમારી કમરે તથા અમારા માથા પર દોરડા વીંટાડીને ઇસ્રાયલના રાજા પાસે જવા દે, કદાપી તે તારો જીવ બચાવે. માટે તેઓએ પોતાની કમરે તાટ તથા પોતાના માથા પર દોરડા વીંટાડીને ઇસ્રાયલના રાજા પાસે આવીને કહ્યું કે તારો સેવક 2000 કહે છે કે કૃપા કરીને મને જીવદાન આપ. એને પૂછ્યું કે શું હજી તે જીવતો છે? તે મારો ભાઈ છે. હવે પેલા માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા, તેથી તેઓએ તેના બોલવાની મતલબ ઝટ પકડી લીધી અને તેઓએ કહ્યું કે તારો ભાઈ 2000 હયાત છે. ત્યારે તેણે કહ્યું કે તમે જઈને તેને તેડી લાવો. ત્યારે 2000 તેની પાસે આવ્યો અને તેણે તેને પોતાની સાથે રથમાં બેસાડ્યો અને 2000 છે તેને કહ્યું કે જે નગરો મારા બાપે તારા બાપ પાસેથી લઈ લીધા હતા તે હું પાછા આપીશ, અને જેમ મારા બાપે સમૃદ્ધમાં ચોક ચૌટા બનાવ્યા હતા તેમ તું પોતાને સારું દમસ્કસમાં બનાવજે. અને આ બે કહ્યું હું આ શરતે તને જવા દઈશ, એમ તેણે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો. અને પ્રબોધકના પુત્રમાંના એક માણસે યહોવાના વચનથી પોતાના સાથીને કહ્યું કે કૃપા કરીને મને માર, અને તે માણસે એને મારવાની ના પાડી. તેણે તેને કહ્યું કે તે યહોવાની આજ્ઞા માની નથી, માટે જો તું મારી પાસે જવાબદાર થઈશ કે તરત એક સિંહ તને મારી નાખશે, અને એની પાસે જવાબદાર થયો કે તરત તેને એક સિંહ પકડીને મારી નાખ્યો. પછી પેલાને બીજો માણસ મળ્યો, અને તેણે તેને કહ્યું કે કૃપા કરીને મને માર, અને એ માણસે તેને માર મારીને ઘાયલ કર્યો. એવી સ્થિતિમાં તે પ્રબોધક જઈને રાજાની વાટ જોતો માર્ગમાં ઉભો રહ્યો, ને પોતાનો પટકો પોતાની આંખો પર વીંટીને વેશ બદલ્યો, અને રાજા તેની પડખે તેને જતો હતો. ત્યારે તેણે રાજાને હાથ મારીને કહ્યું, તારો દાસ યુદ્ધમાં ગયો હતો, અને જો એક માણસે એક બાજુએ આવીને મારી પાસે એક માણસને લાવીને કહ્યું કે આ માણસને પકડી રાખ, અને જો કોઈ પણ રીતે તે જતો રહેશે તો તેના જીવને બદલે તારો જીવ જશે, અથવા તો તારે એક તાલંત રૂપું આપવું પડશે. હવે તારો દાસ અહીં કઈ કામમાં ગૂંચાયેલો હતો, એટલામાં પેલો જતો રહ્યો, અને ઇસ્રાના રાજાએ તેને કહ્યું કે તારો ન્યાય એ જ પ્રમાણ થશે, તે પોતે તે કામનો ન્યાય ચૂકવ્યો છે. અને તેણે ઉતાવળથી પોતાની આંખ પરનો પટકો કાઢી નાખ્યો, એટલે ઇસ્રાના રાજાએ તેને ઓળખ્યો કે તે પ્રબોધકો માનો છે. અને તેણે તેને કહ્યું કે હવે આમ કહે છે કે જે માણસને મેં નાશપત્ર ઠરાવ્યો હતો તેને તે તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવને બદલે તારો જીવ જશે, ને તેના લોકને બદલે તારા લોક માર્યા જશે. આથી ઈશ્વરનો રાજા ઉદાસ તથા નાખુશ થઈને પોતાને ઘેર ગયો ને સમરણમાં આવ્યો. ઈશ્વર પિતા તેમના વાંચેલા સાથે સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
થેન્ક યુ સ્વપ્નાબેન એન્ડ ઓલિવર ભાઈ બાઇબલ વાંચનમાં.